नमो हनुमतानं नमो सिद्धानं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूनं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदायो जैन धर्मोस्तु मंगलम्। मोक्ष मार्गस्य नेतारम् हेतारम् कर्म भूतम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलक्षणे। तत्वात् सूत्र ग्रंथाधिराज ने विराजमान छे आ शास्त्र में दस अध्याय ना माध्यम थी जे जीवो नो सात तत्व थी वर्णन करवामा आव्यु छे। आ शास्त्र नी विशेषता शू छे के आ शास्त्र मा पर्यायार्थिक नहीं ना एंगल थी एटले के व्यवहार नहीं थी वस्तु स्वरूप नो वर्णन करवामा आव्यु छे। जे हमणा आपणे सांभळता था एक निश्चय ने वात चालती थी अने एमा आखुं जे आपणने निमित्त उपादान नी जे आखी व्यवस्था समजावामा आवी। आ शास्त्र में ठेर ठेर आपने निमित्तों ना वर्णन करवामा आवशे पण एनाथी एम न मानी लेवू के आत्मा आवो ज छे। ख्याल आवे आखा विश्वनुं केवुं स्वरूप छे अने आपणा आगममां वस्तु स्वरूपनुं वर्णन केवी रीतना करवामां आव्युं छे एनुं वर्णन अहींया करवामां आवे छे। आ तत्वार्थ सूत्रनो आपणे जे बीजो अध्याय चाले छे तो ए बीजा अध्यायमां जीव तत्वनुं वर्णन करवामां आव्युं छे। આપણે જોયું છે એક થી ચાર અધ્યાયમાં જીવનું વર્ણન છે, પછી પાંચમામાં અજીવનું છે, આગળ આગળ જે બાકીના સાતેય તત્વનું વર્ણન એમાં આગળના અધ્યાયોમાં છે। તો આજે સેકન્ડ અધ્યાયમાં જીવ તત્વનું વર્ણન છે। આપણે ગત અનેક ક્લાસમાં આ બીજા અધ્યાયના 53 સૂત્ર છે એની આપણી ચર્ચા લાસ્ટ ક્લાસમાં આપણી પૂરી થઈ। આજના ક્લાસમાં આપણે સેકન્ડ અધ્યાયની એક રીતે આખી સમરી જોવાના છે જેનો પાછળ ખૂબ સંહાર કરીને સેક્શન છે એને આપણે થોડોક વાંચશું અને ફરીથી આખા અધ્યાયમાં શું વિષય વસ્તુ આવી એને રિવાઇઝ કરીને નેક્સ્ટ ક્લાસથી આપણે જે ત્રીજો અધ્યાય છે એની વાત શરૂ કરશું। આ વાત શરૂ કરીએ એની પહેલા લાસ્ટ ક્લાસમાં એક ટોપિક આપણો પેન્ડિંગ આપણે ઊભો રાખ્યો હતો, જો કાઢો બધા બીજા અધ્યાયનું 35મું સૂત્ર છે, ન હોય શાસ્ત્ર તો સ્ક્રીન પર જોજો। આપણે એક વસ્તુ જે થોડી કન્ફ્યુઝિંગ હતી એ આપણે પેન્ડિંગ રાખી હતી। વાત શું ચાલે છે કે જે જીવ છે એ સમૂર્છન જન્મથી જન્મ લે છે તો ક્યાં ક્યાં સમૂર્છન જન્મથી ઉત્પન્ન થઈ શકે છે। હવે અહીંયા જે આ તત્વાર્થ સૂત્રની રામજી બાપુજીની ટીકા આપણે ફોલો કરીએ છીએ, આ જ ટીકામાં ગુજરાતી એડિશન અને હિન્દી એડિશનમાં ડિફરન્સ ઓફ પ્રિન્ટિંગ છે। ગુજરાતી એડિશનમાં એમ લખ્યું છે, જો પહેલું જ વાક્ય, એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના તિર્યંચોને નિયમથી સમૂર્છન જન્મ હોય છે। બરાબર પાછું બધાય, એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી, અભી ભૈયા હિન્દી નિકાલ, જો આમાં જે વિશેષ ટીકા લખ્યું છે એમાં લખ્યું છે, એકેન્દ્રિય સે ચતુરેન્દ્રિય તક કે જીવો કો સમૂર્છન જન્મ નિયમ સે હોતા હૈ। એક જગ્યાએ લખ્યું છે અસંગની પંચેન્દ્રિય સુધી, એક જગ્યાએ લખ્યું છે ચતુરેન્દ્રિય સુધી। જો છે તો બે આપણા મૂળ શાસ્ત્ર, હવે કેવી રીતના માનવું આપણે, તો જો આપણે આવા કોન્સેપ્ટને કેવી રીતના ડિરાઈવ કરવા એ મેથડ પણ મારે આજે થોડી સમજાવી છે। એક તો છે કે મેં તત્વાર્થ સૂત્રની બીજી અનેક ટીકાઓમાં જોયું તો એમાં એક ચેતનદાસજીની ટીકા છે, તત્વાર્થ સાર કરીને શાસ્ત્રનું નામ છે, એમાં ત્યાં ક્લિયરલી લખ્યું છે કે એકેન્દ્રિયથી ચતુરેન્દ્રિય સુધીના જીવો જ સમૂર્છન નિયમથી હોય છે, જે પંચેન્દ્રિય છે એ સમૂર્છન અને ગર્ભ જ બેવ હોઈ શકે। બરાબર, આ તો એક વાત છે, હવે ડિરાઈવ કેવી રીતના કરવું એ મારે તમને બતાવવું છે। તો જો ગોમટસાર ગ્રંથ છે, ગોમટસાર ગ્રંથમાં એક જીવકાંડ નામનો ચેપ્ટર છે, ગોમટસાર ગ્રંથમાં 20 જાતની પ્રરૂપણાનું વર્ણન છે, એમાં જે ગોમટસાર જીવકાંડ, જીવકાંડમાં જે જીવ સમાસનું ચેપ્ટર છે, એ જીવ સમાસના આપણે જનરલી 14 ભેદ બધાને ખ્યાલ હશે, આપણે જોયા છે, નીચે એક પ્રોજેક્ટ પણ આપણે બનાવ્યો હતો, બરાબર, એના જ વધારે ડિટેલ આપણે કરીએ તો એના 406 ભેદોનું વર્ણન એ પણ ત્યાં ગોમટ સારમાં આવે છે. હવે એમાંથી હું એક આજે પેજનો ફોટો લાવ્યો છું. આમાં એવી રીતના લખ્યું છે ટોપિક કે કર્મભૂમિના પંચેન્દ્રિય તિર્યંશ. ધ્યાનથી સાંભળજો, કર્મભૂમિના પંચેન્દ્રિય તિર્યંશો કે ગર્ભ જ અપેક્ષા 12 ભેદ બતાવે ગયે. એના ડિટેલમાં નથી જવું, પણ કહેવાનો મતલબ શું છે કે કર્મભૂમિના જે તિર્યંશ હોય છે એના 12 પ્રકારના ભેદ ત્યાં જીવ સમાસમાં ગણાય. હવે 12 કયા છે એ પણ હું જો વાંચું છું અહીંયાથી. એક તો જલચર, થલચર, નભચર, બરાબર, જે જલમાં સ્વિમ કરનારા, ઉપર ચાલવાવાળા અને ફ્લાય કરવાવાળા, એમ કરીને પંચેન્દ્રિયના 3 ભેદ પાડ્યા. અને બીજા 2 ભેદ પાડ્યા, ઇનકે સંગની ઓર અસંગની, ઇસ પ્રકાર 6 ભેદ હુએ. ખ્યાલ આવે ને? અને એ 6 ભેદના પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્ત, એ પર્યાપ્તમાં જવા દો. આપણે અહીંયા કહેવાનો મતલબ શું છે કે પંચેન્દ્રિય છે, સંગની અને અસંગની છે, અને મૂળ ટોપિક છે કે ગર્ભજના 12 ભેદ છે. ખ્યાલ આવે ને? એટલે પંચેન્દ્રિય ગર્ભજ છે અને એમાં સંગની ને અસંગની 2 આવી જાય છે એવું આનાથી પ્રૂવ ત્યાં થાય છે. બરાબર, એટલે સોલિડ એવિડન્સ આપણને મળ્યું ને. તો આનાથી સિદ્ધ થાય છે કે જે હિન્દીમાં જે લખ્યું છે કે એકેન્દ્રિયથી ચતુરેન્દ્રિય સુધીના નિયમથી સમૂર્છન હોય છે એ બરાબર છે. અને આ જે ગુજરાતીમાં જે પ્રિન્ટ થયું છે એ કદાચ કંઈક થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક ત્યાં એવું હોય એવું લાગે છે. આ બધાને ખ્યાલ આવ્યો કે નહીં? આપણે કેવી રીતના એને ડિરાઈવ કર્યું, અને ડિરાઈવ જો આપણે કરીએ ને તો એની પાછળ આપણી પાસે ઠોસ રેફરન્સ હોવું જોઈએ. આ જેના ગમને ભણવાની પદ્ધતિ છે. જો આજે આપણી પાસે દેવશાસ્ત્ર ગુરુમાં એક શાસ્ત્ર જ આપણી પાસે વિરાજમાન છે, બરાબર, આ શાસ્ત્ર મૂળ આચાર્ય ભગવાને લખેલા છે, એટલે આપણે જે 8 દ્રવ્યની પૂજા કરીએ ને, દેવશાસ્ત્ર ગુરુની પૂજા, તો આ શાસ્ત્રની પૂજા થાય છે અને કરી શકાય છે એવો આપણો એક વ્યવહારનો નિયમ છે. તો આજે જિનાગમમાં જે વાક્ય આવ્યા હોય છે એ આપણા માટે સર્વોપરી માન્ય છે. કોઈ પણ વાક્ય હું કહું કે તમે કહો કે કોઈએ કીધા એટલે એ એમ છે એમ ક્યારે માનવું નહીં. એની પાછળ આપણી પાસે રેફરન્સ હોવું જોઈએ. બરાબર, ચલો આ એક વાત આપણી જે લાસ્ટ ક્લાસમાં પેન્ડિંગ હતી આપણે ક્લિયર કરી. હવે જો આપણે આગળ વધીએ, આજનો વિષય જે આ ઉપસંહાર છે મારામાં પેજ નંબર 227 છે. 53 સૂત્ર પતી જાય એના પછી એક ઉપસંહારનું સેક્શન આવે છે. ઉપસંહાર એટલે સમરી, કન્ક્લુઝન. બરાબર, જો આ વાંચીએ એની પહેલા આ આખા અધ્યાયમાં આપણને કયા કયા ટોપિક આવ્યા એ થોડુંક રિવાઇઝ કરી લઈએ, અને ઇઝી લેંગ્વેજમાં રિવાઇઝ કરી લે, બધાને યાદ રહી જાય. જો આપણે આ આખા અધ્યાયમાં જીવો ક્યાં ક્યાં જોવા મળે છે એની વાત આપણે જોઈએ, એટલે કે જે આ વિશ્વમાં કેટલા જીવો છે, તો અનંતાનંત છે. હવે અનંત જીવોને કેવી રીતના ક્લાસિફાય કરવા, એને કેવી રીતના ઇઝીલી સમજવા, જેવી રીતના આપણે ઇન્ડિયામાં 140 કરોડ લોકો છે તો એને કેવી રીતના ઇઝીલી સમજી શકાય, તો એમ કહી શકાય કે આટલા ગુજરાતમાં છે, આટલા મહારાષ્ટ્રમાં છે, આદિ આદિ. અથવા લેંગ્વેજથી કહી શકો કે આટલા ગુજરાતી છે, આટલા મરાઠી છે. અથવા તમે રિલિજિયનથી કહી શકો કે આટલા જૈન છે, આટલા હિન્દુ છે, આદિ. તો આ જુદા જુદા પ્રકારે વિભાજન કરવામાં આવે છે, જે જીવોને કેટેગરાઇઝેશન કરવાની જુદી જુદી પદ્ધતિઓ. તો એવી જ રીતે આ જૂનાગઢમાં, આ અધ્યાયમાં આપણે અનેક જુદી જુદી પદ્ધતિઓ જોઈ કે જેનાથી જીવોને ક્લાસિફાય કરી શકાય. જો કઈ પદ્ધતિઓ જોઈ એ ફરીથી રિવાઇઝ કરો, અને આ બધા થોડું યાદ રાખવાની ટ્રાય કરજો. ખાલી 5-7 વસ્તુ છે, એટલે આપણને આગળનો ટોપિક સમજવા ઇઝી પડશે. જો 1-7 સૂત્ર સુધી આપણે 5 ભાવનું, જીવના 5 અસાધારણ ભાવનું વર્ણન જોયું. એટલે પહેલું ક્લાસિફિકેશન મેથડ શું છે કે 5 અસાધારણ ભાવ, બરાબર, એ પહેલું. પછી બીજું, આપણે જીવને ઉપયોગથી ક્લાસિફાય કરવાની પદ્ધતિ જોઈ, તો સૂત્ર 8 અને 9 એમાં દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગના પણ 4 ભેદ, ચક્ષુ, અચક્ષુ, અવધિ ને કેવલ દર્શન, અને જ્ઞાનોપયોગના 5 ભેદ, મતિ, શુદ્ધ, અવધિ, આદિ આદિ, અને એમાં કુમતિ, સુમતિ એ જાતનું ભેદ. તો એ આખું વર્ણન આપણે 8 અને 9 સૂત્રમાં જોયું. પછી જો આગળ 10-14 સૂત્ર સુધી જીવોના સંસારી અને મુક્ત એમ 2 પ્રકારે ભેદ કીધા, અને સંસારીમાં પણ ત્રસ અને સ્થાવર, અને સંગની અને અસંગની એ જાતનું આખું ક્લાસિફિકેશન આપણે દસ થી ચૌદ સૂત્રમાં જોયું. આપણે કહી શકીએ ને કે જો આ અનંત જીવો છે એમાંથી આટલા સંઘની છે અને આટલા અસંઘની છે, ખ્યાલ આવે છે ને? એ જાતનું આખું ક્લાસિફિકેશન આપણે જોયું. પછી સૂત્ર 15 થી 24 સુધી પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આપણે જીવોને ક્લાસિફિકેશન જોયું કે કેટલા જીવ એકેન્દ્રિય છે, કેટલા બે ઇન્દ્રિય, કેટલા ત્રણ ઇન્દ્રિય આદિ આદિ, બરાબર. એ રીતે પાંચ ઇન્દ્રિયથી આપણે જીવોને વિભાજિત કર્યા. પછી 25 થી 30 એમાં વિગ્રહ ગતિનું વર્ણન આપણે જોયું કે કયા જીવ એક દિશામાં એટલે એક ઋજુ ગતિથી જાય છે એક જ સીધી લાઈનમાં, કયા જીવ બે એક મોડ લે છે, બે મોડ લે છે, ત્રણ મોડ લે છે, એનું આખું વિશેષ વર્ણન આપણે 25 થી 30 સૂત્ર સુધી જોયું. આગળ 31 થી 35 સુધી આપણે ત્રણ પ્રકારના જન્મ અને 9 પ્રકારની યોનિઓનું વર્ણન જોયું. કયા જીવ ઉપપાદ જન્મ ધારણ કરે છે, કયા સમૂર્છન છે, કયા ગર્ભજ છે આદિ, કયા જીવોને સમૃદ્ધ યોનિ છે, કોને વિવૃદ્ધ યોનિ છે, કોને મિશ્ર છે, એ બધું આપણે જોયું. પછી આગળ 36 થી 49 સુધી પાંચ પ્રકારના શરીરોનું વર્ણન જોયું. ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક, તેજસ અને કામ, બરાબર જોયું ને? 36 થી લઈને 49 સુધી. પછી 50 થી 52 ત્રણ પ્રકારના લિંગનું વર્ણન આપણે જોયું, એટલે કે વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, અને છેલ્લે 53માં આયુષ્યનું વર્ણન આપણે જોયું. જો કેટલા ટોપિક થયા, પહેલા 5 અસાધારણ ભાવ, એના પછી ઉપયોગ, એના પછી સંસારી અને મુક્ત, અને એમાં સંગની અસંગની એ બધું આવી ગયું, એના પછી 5 ઇન્દ્રિય, પછી વિગ્રહ ગતિ, એના પછી જન્મ અને યોનિ, પછી શરીર, 3 વેદ અને આયુ. આ લિંગ એટલે વેદ આવી ગયું. એટલે ટોટલ 9 ટોપિક આપણે જોયા. ફરીથી રિપીટ કરીએ, 9 ટોપિક, 5 પ્રકારના અસાધારણ ભાવ, એના પછી ઉપયોગ, ઉપયોગ પછી સંસારી અને મુક્ત જીવો, એના પછી 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય પછી વિગ્રહ ગતિ, વિગ્રહ ગતિ પછી જન્મ અને યોનિ, પછી 5 પ્રકારના શરીર, 3 પ્રકારના વેદ અને આયુ. આ 9 ટોપિક આપણે આ અધ્યાયમાં જોયા. આ બધા ગણીને 53 સૂત્ર આપણે જોયા, 53 સૂત્ર. કોઈ એવું છે જેને આ ટોપિક ક્યારે સાંભળ્યા જ ન હોય, પહેલી વાર આ બધા શબ્દ સાંભળ્યા હોય? તમે નથી સાંભળ્યા? હા, તો આ ટોપિક્સ તમે ફોલો કરજો તો તમને શું છે આમાં સૂત્રમાં ડિટેલ ખ્યાલ આવી જાય. બાકી તો આ બધું સરળ છે ને, કે ઇન્દ્રિયો 5 હોય છે આપણને ખબર છે, એકેન્દ્રિય, શરીર 5 હોય છે ઔદારિક વૈકરિક, લિંગ 3 હોય છે સ્ત્રી વેદ પુરુષ વેદ આદિ, પછી ઇન્દ્રિય તો એકેન્દ્રિય બે ઇન્દ્રિય આદિ, બરાબર ને? આ બધાને જીવોને આમાં વિભાજિત કરવાની પદ્ધતિ, એ વિષય આપણો ચાલે છે. જો આ જ વસ્તુને આપણે ઉપસંહારના પહેલા પેરેગ્રાફમાં અહીંયા વાંચ્યું. ભૈયા ઉપર લઈ નાખો, 227. और दो पेज ऊपर हाँ बस ये जो आप उपसंहार लख्यु छे ना એમાંથી જો વાંચો, આ અધ્યાયમાં જીવ તત્વનું નિરૂપણ છે, તેમાં પ્રથમ જ જીવના ઔક્ષમિક આદિ 5 ભાવો વર્ણવ્યા, એમાં સૂત્ર 1 લખ્યું છે. એ 5 ભાવોના 53 ભેદો 7 સૂત્રમાં કયા? આપણે જોયું ને ઔક્ષમિકના 2 ભેદ, ઔક્ષમિક સમ્યક તો ઔક્ષમિક ચારિત્ર, પછી 9 પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ આપણે જોઈ, એના પછી ક્ષાયોક્ષમિકના 18 ભેદ જોયા, ઔક્ષમિક ઔદૈકના 21 ભેદ જોયા, પારિણામિકના 3 ભેદ જોયા, બધું મળીને 53 ભેદો થાય છે. એ 53 ભેદો સૂત્રમાં કયા? આ સૂત્ર 7. આ 1 થી 7માં 5 ભાવનો ટોપિક પૂરો થયો. પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ જે ઉપયોગ જણાવીને તેના ભેદ કયા, એટલે સૂત્ર 8 અને 9માં ઉપયોગના જે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, એવી રીતના આખા ભેદ પ્રભેદ કયા. જીવના 2 ભેદ સંસારી અને મુક્ત કયા, એ સૂત્ર 10. તેમાં સંસારી જીવના ભેદ સંગની અસંગની તથા ત્રસ સ્થાવર કયા, અને ત્રસના ભેદ 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી જણાવ્યા, પાંચ ઇન્દ્રિયો, આ હવે પાંચ ઇન્દ્રિયોનો ટોપિક પણ આમાં લઈ લીધો, જોયું તો 10 થી 14 એમાં એક સાધારણ વર્ણન કર્યું, અને એમાં જ પછી 15 થી લઈને 24 સુધી એ પાંચ ઇન્દ્રિયોનું વર્ણન છે. તો પાંચ ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકાર કયા અને વિષય જણાવ્યા. એકેન્દ્રિયાદી જીવોની કેટલી ઇન્દ્રિયો હોય છે તેનું નિરૂપણ કર્યું. આટલી વાત થઈ. હવે એના પછી પેલું વિગ્રહ ગતિની વાત આવે છે. વળી સંઘની જીવોનું અને જીવ પરગમન, પરભવ ગમન કરે તે ગમનનું સ્વરૂપ કહ્યું. એ પરભવમાં જાય વિગ્રહ ગતિમાં તો કઈ રીતે જાય છે એનું સ્વરૂપ કહ્યું. આગળ જો પછી જન્મના ભેદ, યોનિના ભેદ તથા ગર્ભજ, દેવ, નારકી અને સમૂર્છન જીવો કેમ ઉપજે તેનો નિર્ણય કર્યો. આ 35 સુધી થયું. એના પછી શરીરના પાંચ નામ કહીને તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું અને તે કેમ ઉપજે છે તેનું નિરૂપણ કર્યું. એ 49 સુધી થયું. પછી કયા જીવને કયા વેદ હોય છે તે કહ્યું. પછી ઉદય, મરણ અને ઉદીરના મરણનો નિયમ બતાવ્યો. આ ઉદય મરણ અને ઉદીરના મરણ એટલે જે આયુ, એમાં આપણે એવું જોયું હતું કે એક નોર્મલ આયુ ને એક કદલી ઘાત મરણ એટલે અકાળ મરણ, એનું આખું વર્ણન ત્યાં 53 આવ્યું. આવી રીતના આ 1 થી લઈને 53 સુધી જે 9 ટોપિક આવ્યા એ અહીંયા આપણે ફરીથી જોયા. બરાબર છે? આટલું બધાને ખ્યાલમાં આવે છે કે નહીં કે આખા અધ્યાયમાં કયા કયા વિષયો આપણે જોયા? જો આગળ નેક્સ્ટ, જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગો હોય છે. આપણે વાત કોની કરવી છે? વાત તો જીવના અધ્યાયની કરવી છે ને. આ આખા અધ્યાયમાં વાત કોની છે? કે જીવની છે. પણ જો તમે આમાં નોટિસ કરો તો 1 થી 7 સૂત્ર સુધી જે 5 ભાવ કીધા એ તો જીવના ભાવ કીધા. એના પછીનું જે વર્ણન આખું કર્યું ઉપયોગ એ પણ જીવનો, જીવના ભેદ થયા 8-9. પણ પછીના જે બધા ભેદો છે એ તો કુજલના છે, કે સંસારી છે કે મુક્ત છે, એ સંઘની છે કે અસંઘની છે, કેટલી ઇન્દ્રિયો છે, કયો વેદ છે, કેવું આયુષ્ય છે, કયા શરીરો છે, આ તો બધા પૂતગલનો વર્ણન ન થયું. અટેચ ટુ જીવ, અટેચ ટુ જીવ એટલે કે અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જે સંસારી જીવ છે એને આવી વ્યવસ્થા જોવામાં આવે છે. સંસારી જીવને આવી વ્યવસ્થા જોવામાં આવે છે. જેવી રીતના આપણે જોઈએ કે જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે, તો જીવ 4 ગતિવાળા થઈ ગયા છે. જીવ તો જીવ જ છે, પણ એ જીવને સંયોગરૂપ અવસ્થામાં એ જાતના શરીરો ત્યાં જોવામાં આવે છે, અને જીવને એ ઔદૈહિક ભાવમાં એ જાતના પરિણામ જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે? એટલે જો વાત તો કરવી છે જીવની, પણ જીવના સૂત્ર ઓછા છે અને વધારે સૂત્ર તો પૂતગલોના છે, પણ ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જીવના પણ એવા ભાવો છે એવું જાણો. બરાબર? જો ફરીથી પેરેગ્રાફ વાંચીએ. જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગો હોય છે. અહીં તેનું જ્ઞાન કરાવ્યું છે. આ આખા પ્રયોજન શું છે? કે બસ પહેલા તો જાણો કે જો જીવ આવા આવામાં જોવા મળે છે, જીવ આવી આવી જુદી રીતે જોવા મળે છે, અને સમ્યક દર્શન પામીને વિપરાગતા પ્રાપ્ત કરીને સંસારી જીવ મટીને મુક્ત જીવ થવા માટે તે જણાવ્યું છે. આપણે ગુણસ્થાનનું સ્વરૂપ વાંચે તો ગુણસ્થાનમાં કોનું વર્ણન આવે? કે જો જીવ પોતાની જુદી જુદી ભૂમિકામાં આવા આવા પદને પ્રાપ્ત કરે છે. બરાબર? પણ હવે સમજો 5મા ગુણસ્થાનનું વર્ણન કરવું હોય તો શું કહીએ? કે જે 11 પ્રતિમા ધારી છે એવા વ્રતિ શ્રાવકને પંચમ ગુણસ્થાનવર્તી કહેવાય છે. તો શું કરે છે? કે 3 વાર સામાયિક કરે છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે, બ્રહ્મચર્ય ધારણ કરે છે, એટલે એલ્લક અને ક્ષુલ્લક પદને પ્રાપ્ત કરે છે, એ લંગોટ પહેરે છે કે ખંડ વસ્ત્ર પહેરે છે. તો આ કઈ જીવની વ્યવસ્થા છે? મુનિરાજ છે 6-7મા ગુણસ્થાનમાં ઝૂલે છે તો શું કરે છે? કે શાસ્ત્ર લખે છે, આહાર લેવા જાય છે, અથવા પોતાના આત્મામાં લીન છે. તો આમાં જીવની અવસ્થા છે. પણ જો બહારના સંયોગોમાં પણ કેવી કેવી અવસ્થા બને છે એ પણ સાથે નિમિત્ત રૂપે દર્શાવવામાં આવે છે કે જીવના પરિણામ આવા થતા ત્યાં બહારમાં આવી અવસ્થા બને છે. જેવી રીતના હમણાં જ એક વિષય આવ્યો કે કુંદકુંદ આચાર્ય શાસ્ત્ર લખતા હતા તો એમને સંજ્વલનનો કેવો ઉદય હતો? કે તીવ્ર કષાયનો ઉદય હતો. અને પોતાના આત્મામાં લીન થાય સાતમા ગુણસ્થાનમાં તો કેવો ઉદય છે? કે મંદ ઉદય છે. હવે કુંદકુંદ આચાર્ય જે જીવ છે એ જીવ શાસ્ત્ર લખે છે? એ જીવ તો શાસ્ત્ર લખતા જ નથી. એ જીવને ત્યાં તીવ્ર કષાયનો ઉદય છે એ જીવના પરિણામ છે. પણ બહારમાં ત્યારે શું પરિસ્થિતિ બને છે એ નિમિત્ત નૈમિત્તિક રૂપે જણાવવામાં આવે છે. નહીં તો ખબર કેવી રીતના પડે? સમજો કે કોઈ મુનિરાજ હોય, આત્મ ધ્યાનમાં આંખ બંધ કરીને બેઠા હોય. ઇમેજિન કરો કે આંખ બંધ કરીને બેઠા છે. હવે આંખ બંધ કરીને બેઠા છે તો ક્યારે આત્મામાં લીન છે અને ક્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા આપણને કેવી રીતના ખબર પડે? ખબર પડી શકે છે? અરે નથી ખબર પડતી, કેમ કે દર અંતર મુહૂર્તમાં તો એ ઝૂલ્યા જ કરે છે. હવે એવો દરેક મુનિરાજનો યોગ નથી કે શાસ્ત્ર આદિ લખે કે ભગવાનની સ્તુતિ ભક્તિ આદિ લખે, આહાર આદિ લેવા જાય, એવું દર સમય બનતું નથી. પણ ત્યાં બહારના સંયોગો બતાવીને શ્રાવકને એમ બતાવવામાં આવે છે કે જો આવા જીવ દેખાય ને તો એમના આવા પરિણામ હોય છે. બસ એવી જ રીતે અહીંયા જે એકેન્દ્રિય આપણે જોયા તો એ એકેન્દ્રિય જીવો એટલે જે ઝાડ દેખાય છે એ ઝાડ જીવ નથી. એ ઝાડ જે દેખાય છે તો પૂતગલ છે, પણ એની પાછળ કોઈ એવી જીવત્વ રૂપ શક્તિ છે જેનામાં બસ એ એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય જેટલો જ ઉઘાડ થયા છે. આ કીડી મકોડા જે દેખાય છે એ દેખાતા કઈ જીવ નથી, એ તો પૂતગલની રચના છે. પણ એ શરીર છે, એની પાછળ હવે કયું શરીર છે? તો ઔદારિક છે, તો વૈકરિક છે, આદિ આદિ આદિ. એ બધું વર્ણન એ આપણને નિમિત્ત રૂપે અહીંયા કરવામાં આવ્યું. એ શું કામ કરવામાં આવ્યું? કે જો એની પાછળ જે જીવ છે ને એના આવા આવા ભાવો જોવામાં આવે છે. હવે એવા ભાવોમાંથી, આ બધા દુઃખરૂપ ભાવોમાંથી સુખરૂપ અવસ્થામાં કેવી રીતના જવાય? તો અહીંયા જે કીધું ને કે સમ્યક દર્શન પામીને, વિકરાગતા પ્રાપ્ત કરીને, સંસારી જીવ મટીને મુક્ત જીવ થાય એને એના માટે એ જણાવ્યું છે. આ બધું જાણવાનું પ્રયોજન શું કાઢ્યું? કે પોતાનું સંસારીપણું મટાવીને, આ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને, વિતરાગતા પદ પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું. ખ્યાલ આવે છે? જો આ આખા ઉપસંહારમાં આગળ કયા કયા ટોપિક્સ છે એ પણ હું તમને બતાવું છું. આ બધું તો વાંચવું આપણા માટે શક્ય નથી, એટલે તમારા માટે હોમવર્ક છે. તમે એને આ ઉપસંહારને આખું વાંચજો તો એનાથી આખો અધિકાર આપણો રિવાઇઝ થઈ જશે. આપણે આખો તો કર્યો જ છે પણ આ બાકી રિવાઇઝ થશે. હું તમને અમુક મુખ્ય મુખ્ય વસ્તુઓ અહીંયા બતાવું છું. જો સેકન્ડ ટોપિકમાં આ આખા અધ્યાયમાં મુખ્ય વસ્તુ શું છે કે આપ જે પારિણામિક ભાવ કે જેને આપણે આશ્રય કરીને આ સમ્યક દર્શન પ્રગટ કરવું છે એટલે એનો ત્યાં વિષય અહીંયા લીધો કે પારિણામિક ભાવ સંબંધી ત્યાં માહિતી. એમાં જો નીચે આવો ભાઈ, ઓર થોડા ઉપર જઈએ, ઉપર મતલબ હા નીચે નીચે નીચે, હા બસ આ જે પોઈન્ટ્સ છે ને આ ઉપરથી નીચે પ્રમાણે પારિણામિક ભાવ પણ સિદ્ધ થયો. આ પારિણામિક ભાવ શું છે એનું વર્ણન આ બે પોઈન્ટથી આપણે અહીંયા વાંચીએ છીએ. જો પોઈન્ટ નંબર 1, દ્રવ્યનું ત્રિકાળીપણું અને અનંત ગુણો અને તેના પર્યાયનો એક પ્રવાહ રૂપે રહેતો અનાદિ અનંત દ્રવ્ય અંશ. આમાં 3 વસ્તુ લીધી, ખ્યાલ આવે છે? કે જો કોઈ પણ દ્રવ્ય છે તો એ દ્રવ્યમાં એની જે પ્રમાણની વસ્તુ છે એટલે કે આખું ને આખું દ્રવ્ય, તો એ શેનાથી બનેલું છે? કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, એના 3 અંશથી બનેલું છે. દ્રવ્ય એટલે વસ્તુ પોતે, ગુણ એટલે કે એ દ્રવ્યની વિશેષતાઓ, એની ક્વોલિટીઝ, અને પર્યાય એટલે કે એ દ્રવ્યની વર્તમાન અવસ્થા, એ દ્રવ્યનું પ્રેઝન્ટ ફોર્મ. બરાબર? હવે એમાં જે દ્રવ્ય છે એના જે અનંત ગુણો કે એની જે વિશેષતાઓ છે અને ધ ફેક્ટ કે દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે, દર સમયે પર્યાય ઉત્પન્ન થાય છે, કઈ પર્યાય કઈ, ધેટ ઇઝ નોટ ધ ડિસ્કશન એટ ધીસ પોઈન્ટ. પણ એનામાંથી દર સમયે જે નવી પર્યાય આવે છે અને જૂની પર્યાય જાય છે, આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા તો અનાદિ અનંત છે. તો આ ત્રણેય વસ્તુ જે કીધી, જે અનાદિ અનંત વસ્તુઓ છે એના સમૂહને અહીંયા પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરીથી વાંચ્યો, દ્રવ્યનું ત્રિકાળીપણું
તથા તેના અનંત ગુણો અને તેના પર્યાયનો એક પ્રવાહ રૂપે રહેતો અનાદિ અનંત દ્રવ્ય અંશ એ ત્રણેય અભેદપણે પારિણામિક ભાવે છે અને તેને પરમ પારિણામિક ભાવ અથવા દ્રવ્ય દ્રષ્ટિએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જો આપણે પારિણામિક ભાવનું વર્ણન જોયું, જ્યારે આપણે જોયું તો પારિણામિક ભાવના બે ભેદ છે, એક શુદ્ધ પારિણામિક ભાવ અને એક અશુદ્ધ પારિણામિક ભાવ. જે અશુદ્ધ પારિણામિક ભાવ છે એમાં જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એવા પર્યાયરૂપ ભાવો એમાં આવેલા છે, અને જે શુદ્ધ જીવત્વ છે એ શુદ્ધ જીવત્વ એ દ્રવ્યનો ત્રિકાળ, એક અખંડ, અનાદિ અનંત અંશ છે, જેને પરમ પારિણામિક ભાવ કહેવાય છે. જે દ્રષ્ટિનો વિષય છે, પેલું ભવ્યત્વ અભવ્યત્વ દ્રષ્ટિનો વિષય નથી, એ પારિણામિક ભાવ હોવા છતાંય દ્રષ્ટિનો વિષય નથી. તો પરમ પારિણામિક ભાવ છે એ દ્રષ્ટિનો વિષય છે, અને એ શું છે કે ત્રિકાળી દ્રવ્ય, અનંત ગુણો અને આ જે પર્યાયમાં ઉત્પાદ વેદ સ્વભાવ, બસ એટલું જ. પર્યાયની ક્ષણિકતા નહીં, એનો ઉત્પાદ વેદ સ્વભાવ એમ. એ ત્રણે મળીને એક અનંત દ્રવ્ય અભેદ અંશ છે જે પરમ પારિણામિક ભાવ છે. બરાબર. સેકન્ડ પોઈન્ટ, જે અનાદિ અનંત દ્રવ્ય અંશ છે તેને એક પ્રવાહપણે ઉપર લીધો છે. એક પ્રવાહપણે એટલે કે એક રૂપે, આ જે અનાદિ અનંત દ્રવ્યનો અંશ છે જે એક રૂપે છે. એક રૂપે એટલે જે નવા હોય એમના માટે સિમ્પલ કરીએ, હું જીવ છું તો હું અનાદિકાળથી જીવ છું ને, કે પહેલા હું ભૂતગલ હતો અને હવે જીવ થઈ ગયો, અનાદિથી જીવ જ છું ને. અચ્છા, જેવો જેવો અને જેટલો જીવ હું આજે છું તો અનાદિકાળ પહેલા પણ એટલો જ હતો ને, કે એમાંથી કઈ ઓછું વધારે હતું, એટલો જ હતો ને. આટલા અનંત ભવો આપણે કર્યા, ચારે ગતિમાં રખડ્યા, તો જેવી રીતના આપણે જાત્રાએ જઈએ ને બેગમાંથી એકાદ સામાન ક્યાંક રહી જાય, એવી રીતના અનંત ગુણોમાંથી એકાદ ગુણ ક્યાંય છૂટી ગયો આપણો, ક્યાંય છૂટ્યો નથી ને. આખું ને આખું દ્રવ્ય એમ ને એમ છે ને, બસ એ આખું દ્રવ્ય જે છે ને એને કહેવાય પરમ પારિણામિક. અને એ જ હું આજે પણ છું, આગળ જતા પણ અને જે ભવ થશે અથવા સિદ્ધ દશામાં હું જઈશ તો એ હું જીવ તો એવો ને એવો જ રહેવાનો છું, એ હું પરમ પારિણામિક. આ સમજાયું કે આ વર્તમાનમાં જે શરીર દેખાય છે, આ ક્વોલિફિકેશન, આપણી ડિગ્રીઝ દેખાય છે, આ મેલ ફિમેલ દેખાય છે, એ બધું હું જીવ નથી, એ મારી સત્તાની બહારની વસ્તુ છે. આ સમજાય છે ને? તો આને કહેવાય પરમ પારિણામિક ભાવ. બરાબર. આગળ વાંચીજો. તો એ એકરૂપ પ્રવાહને લીધો, પણ તે દર સમયે છે, તેથી દર સમયનો જે દ્રવ્ય અંશ છે તે પર્યાયાર્થિક નયે પારિણામિક ભાવ છે. જે આ પરમ પારિણામિક ભાવમાં એક દર સમયનો જે પર્યાયનો અંશ લીધો એ પર્યાયાર્થિક નયે પારિણામિક ભાવ છે. ખ્યાલ આવે છે? આમાં જો પર્યાયની સત્તામાં હવે અત્યારના મનુષ્ય ગતિ છે, તિર્યંજ ગતિ છે આદિ, જે પર્યાયની વ્યક્તતા એ તો લીધી જ નથી અહીંયા, એ તો જુદી જ વાત, ચાર ભાવોમાં આવશે. ખ્યાલ આવે કે નહીં? એ પર્યાયના વર્તમાનમાં જે પ્રગટતાના ભાવ છે, ક્ષણિક ભાવ, એ તો ચાર ભાવમાં આવશે. અહીંયા પર્યાય દ્રવ્યાર્થિક, સોરી, પારિણામિક ભાવના જ બે ભેદ કીધા, એક ત્રિકાળી અને પર્યાયાર્થિક. આટલું સમજાયું કે નહીં બધાને? હવે જો આગળ વધીએ, જો એક દ્રવ્યની દર સમયે જે પર્યાય થાય છે એ પર્યાય કઈ થઈ એ પ્રશ્ન ઉભો થાય તો એ તો ચાર ભાવમાં આવશે. અદૈત રૂપે એ મનુષ્ય ગતિમાં છે અથવા તો તિર્યંજ ગતિમાં છે, તો ત્યાં ગતિ ગતિ નામનો અદૈત ભાવ ત્યાં પર્યાયમાં પ્રગટ થયો. બરાબર. એ કઈ પર્યાય છે એમ પૂછતા અદૈત ભાવ થઈ ગયો અથવા બીજા ભાવો થયા, પણ પર્યાયની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કે દર સમયે દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે અને નેક્સ્ટ સમયે પર્યાયનો નાશ થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, આ પર્યાયના ઉત્પાદ વ્યયનો જે પ્રવાહ જે છે એ સિદ્ધાંત તો અનાદિ અનંત છે ને, તો એ પર્યાયનો પારિણામિક ભાવ છે, પર્યાયાર્થિક નયનો પારિણામિક ભાવ છે. ખ્યાલ આવ્યો? તો જો આટલે આપણે આ બે ટોપિક જોયા. હવે જો આ અધ્યાયમાં આગળ ઉત્પાદ અને વ્યયની આખી વાત આમાં આવી છે. તો જે પાંચ ભાવોમાં આપણે જોયું હતું કે પાંચ ભાવમાં જે પહેલાના ચાર ભાવ છે એ બધા ઉત્પાદ વ્યય રૂપે ભાવ છે. ઔદૈહિક ભાવ, સોરી ઔપશમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ અને ઔદૈહિક ભાવ, આ ચારેય ભાવમાં પર્યાયમાં નવા ભાવ ઉત્પન્ન થયા અને વ્યય થયા, ઉત્પન્ન થયા અને વ્યય થયા. તો એ ચાર ભાવ કેવા છે કે પર્યાયરૂપ ભાવ છે. અને પારિણામિક ભાવ કેવો છે કે ધ્રુવરૂપ ભાવ છે. ચાર ભાવમાં ઉત્પાદ વ્યય થાય છે અને પારિણામિક ભાવમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, એ ધ્રુવપણે રહે છે. પછી જો આગળ ચોથો ટોપિક, આ પાંચ ભાવોનું જ્ઞાન ધર્મ કરવામાં શી રીતે ઉપયોગી છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આપણે આ વાંચીએ છીએ પેરેગ્રાફ. આજે પાંચ અસાધારણ ભાવ આપણે જોયા તો એનાથી આપણને ધર્મમાં શું ફાયદો થયો કે એનાથી આપણે કરવું શું હવે એ સમજવું જોઈએ છે ને. તો જો આપણે એને વાંચીએ, જો જીવ આ પાંચ ભાવોનું સ્વરૂપ જાણે તો કયા ભાવને આધારે ધર્મ થાય છે તે પોતે સમજી શકે છે. હવે આ પાંચ ભાવમાં ઔદૈહિક ભાવ એટલે વર્તમાનનો જે મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ આદિ કેવા ભાવ છે, ઔદૈહિક ભાવ છે. અથવા તો મારું નોલેજ, મારી જ્ઞાનની શક્તિ, હું બહુ ઇન્ટેલિજન્ટ છું, હું બહુ ડમ છું, મને યાદ નથી રહેતું, મને યાદ રહે છે, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ બધા કયા ભાવ છે, બધા ઔદૈહિક ભાવ છે. જો પોતાના સ્વરૂપને આ રીતે માને કે અરે હું તો બહુ સ્માર્ટ છું, તો પોતાને ઔદૈહિક ભાવરૂપ માને છે જેનાથી એને ધર્મ ક્યારેય પ્રાપ્ત થતો નથી. કેમ કે એ ઔદૈહિક ભાવ તો પર્યાયરૂપ ભાવ છે ને, પલટાઈ જાય છે, પલટાઈ જાય છે. ગઈકાલે અમારે વાત થતી હતી ને કે આપણે નાનપણમાં કે જુવાનીમાં જ્ઞાનનો ક્ષયક્ષમ બહુ જોરદાર હોય છે અને જેમ જેમ વૃદ્ધ થતા જઈએ તો જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો થતો જાય છે. તો એટ સમ પોઈન્ટ આપણને પોતાને જ અંદરમાં ટટોલ જો આપણને જ ફીલ થાય કે યાર મને 25 વર્ષે જેટલું યાદ રહેતું હતું ને, આ હવે અત્યારને એટલું યાદ નથી હોતું. જે નાનપણમાં આપણે સ્તુતિઓને પાઠને બધું યાદ કરી લીધું એ હવે આપણને પાક્યપણે યાદ છે, પણ હમણાં જ નવું યાદ કરવાની કોશિશ કરો તો કાલે ફરીથી યાદ કરવું પડે, થાય છે કે નહીં એવું. તો આ જ્ઞાનનો ક્ષયોક્ષમ હીન થાય છે, દેખાય છે કે નહીં, આ પ્રગટ અનુભવ થાય છે કે નહીં. અને જેમ જેમ વૃદ્ધ થઈએ છે તો વૃદ્ધ થવાથી હવે હજી હમણાં શું જમ્યા એ પણ યાદ રહેતું નથી, ભૂલી જવાય. કેમ કે આ ઔદૈહિક ભાવની આવી જ વ્યવસ્થા છે, ખ્યાલ આવે છે કે નહીં. તો પોતાને એનાથી જો મોટાપણું માને તો એ જીવ હંમેશા દુઃખી જ થાય છે, અને પોતાને જીવ તરીકે માને તો હંમેશા જીવ જ રહેવાનો છે તો એમાં ક્યારે દુઃખી થતો જ નથી. જો એ જ આપણે અહીંયા વાંચીએ છીએ, જો જીવ પાંચ ભાવોનું સ્વરૂપ જાણે તો કયા ભાવને આધારે ધર્મ થાય છે તે પોતે સમજી શકે. પાંચ ભાવોમાંથી પારિણામિક ભાવ સિવાયના ચાર ભાવોમાંથી કોઈના લક્ષ્ય ધર્મ થતો નથી, અને પર્યાયાતિક નયે જે પારિણામિક ભાવ છે તેના આશ્રય પણ ધર્મ થતો નથી એમ તે સમજે છે. જો આ થોડું સૂક્ષ્મ લઈએ, જે સ્વાધ્યાય છે સમજો, આપણે પારિણામિક ભાવના હમણાં બે ભેદ જોયા, એક ધ્રુવપણે પારિણામિક ભાવ અને એક પર્યાયાતિક નયે પારિણામિક ભાવ છે. બે પારિણામિક ભાવ જે આપણે ત્રણ વસ્તુ જોઈ ને, દ્રવ્ય ત્રિકાળી, ગુણો અનાદિ અનંત ત્રિકાળી, અને પર્યાયમાં જે ઉત્પાદ વ્યય થવાની વ્યવસ્થા એ ભલે ક્ષણિક છે પણ પ્રવાહરૂપે ત્રિકાળી, બરાબર. પણ એ જે પ્રવાહરૂપે ભલે ત્રિકાળી હોય પણ એ ઉત્પાદ વ્યયની વ્યવસ્થા એ દર સમયની છે, એટલે એને પર્યાયરૂપ પારિણામિક ભાવ કીધો, બરાબર. અને આ દ્રવ્ય અને અનંત ગુણો એ ત્રિકાળ એવા ને એવા જ છે, એટલે ત્રિકાળી ધ્રુવ રૂપે છે. તો ત્રિકાળી ધ્રુવ રૂપ જે વ્યવસ્થા છે ને એ દ્રષ્ટિનો વિષય છે, અને આ પર્યાયરૂપ પારિણામિક ભાવ જે છે ભલે ઉત્પાદ વ્યય સ્વભાવ એ દ્રવ્યનો સ્વભાવ છે પણ એને લક્ષ્યમાં લેતા ત્યાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. કેમ કે દર સમયે નવા નવા પર્યાયના ત્યાં ઉત્પાદ વ્યય થાય છે, તો એને લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય છે માટે દ્રષ્ટિના વિષયમાં નથી. પારિણામિક ભાવ હોવા છતાંય દ્રષ્ટિના વિષયમાં નથી. અહીંયા જો જે કીધું ને કે પર્યાયાતિક નયે જે પારિણામિક ભાવ છે તેના આશ્રય પણ ધર્મ થતો નથી. આપણે જે છઠ્ઠી ગાથામાં કહીએ ને સમયસાજી કે અપ્રમત અને પ્રમતપણું એ પણ હું નથી. ઓલી ગુણભેદની વાત તો હજી એનાથી સૂક્ષ્મ છે, પણ અહીંયા તો પર્યાયમાં જે પ્રમત અપ્રમત પણ હું, અને પર્યાયમાં પ્રમત અપ્રમત છોડો, એ પર્યાયનો ઉત્પાદ ભેદ સ્વભાવ પણ એ હું નથી. ખ્યાલ આવે છે? એમ જે સમજે, હવે જ્યારે પોતાના પર્યાયાર્થિક નય વર્તતા પારિણામિક ભાવના આશ્રય પણ ધર્મ ન થાય, તો પછી નિમિત્ત કે જે પરદ્રવ્ય છે તેના આશ્રય કે લક્ષ્ય ધર્મ ન થાય એમ સમજમાં આવે છે. ન જ થાય તો હવે કેનાથી ધર્મ થાય? કે જે ત્રિકાળી રૂપ પારિણામિક ભાવ છે, જે આ દ્રવ્યની સત્તા અનાદિ અનંત છે, જે આપણે સિમ્પલ ભાષામાં હમણાં કીધું ને કે હું જીવ છું ને, બસ એટલો અંદરથી આપણને એક ઉત્સાહ કુમારી, એક કોન્ફિડન્સ આવી જાય કે હવે એને ક્યાંય ભય લાગતો જ નથી. અરે હું જીવ છું ને. કોઈ સમજો આપણે મરણાસન્ન હોય ને, બહુ મોટી બીમારી આવી ગઈ છે, મોટી ઉંમર થઈ ગઈ છે, હવે મૃત્યુ નિશ્ચિત છે. અરે મૃત્યુ નિશ્ચિત છે તો પ્રોબ્લેમ શું છે? હું તો જીવ છું ને, હું તો જીવનો જીવ જ રહેવાનો છું ને. અરે એમાં ટેન્શન શું? મારો ક્યારે નાશ થવાનો જ નથી. આ જાતનો અંદરથી જે એને એક સમતાભાવ જીવને આવી જાય છે, પોતાના સ્વભાવ પ્રત્યેની અંદરથી જે એને એક એને હકાર આવી ગયો છે પોતાના સ્વભાવ તરફનો, કે બસ આવો જ મારો સ્વભાવ છે અને હું નાશ થતો જ નથી, બસ આ સમ્યક દર્શન છે. આ જે અનુભવ પૂર્વકનો સ્વભાવનો હકાર, કોન્ફિડન્સ, એ તો સમ્યક દર્શન છે. બહુ સરળ વસ્તુ છે સમ્યક દર્શન, એટલે દુનિયાની સિમ્પલેસ્ટ વસ્તુ. હું જીવ છું એટલો નિર્ણય કરવો એમાં શું અઘરું છે? વર્ષો એટલે નીકળી ગયા કેમકે આપણે જે વસ્તુનો નિર્ણય કરવાનો છે એનો કરતા નથી ને બીજી વસ્તુનો નિર્ણય કર્યો. જો જેવી રીતના ઓલું હોય ને કે સમજો કે ઓલું આપણે ઓલું દાટ રમતા હોય, હા, ઓલો એક બોર્ડ હોય અને દાટ રમતા હોય, અને ઓલે દાટ મારવાનું ક્યાં છે? કે સેન્ટરમાં, વચ્ચે. હવે તમે 50 વાર ફેંકો તો નો લાગે, અને 51મી વાર ફેંકો અને સમજો લાગી જાય, તો એ લાગતા કેટલી વાર? કે એક જ વારમાં લાગી જાય એવું છે ને? લાગતા તો એક જ વારમાં લાગી જાય, પણ અત્યાર સુધી જ્યાં એ મારવાનું છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી ને, આજુબાજુ દ્રષ્ટિ છે, તો એ પકડમાં આવતું નથી. અને જ્યાં એ પકડમાં આવે છે તો એવું લાગે કે અરે આટલું સરળ, એટલું સરળ છે એમ, વસ્તુ બહુ સિમ્પલ છે. ચલો આગળ વધીએ. જો હવે નેક્સ્ટ ટોપિક છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. જે આપણે આટલા વિષયો જોયા, ફરીથી આપણે થોડું યાદ કરી લઈએ કે આખા અધ્યાયમાં આપણે 5 ભાવ જોયા, ઉપયોગ જોયો, ઇન્દ્રિયો, વેદ, શરીર આદિ ઘણી બધી વસ્તુઓ જોઈ ને. હવે આમાંથી ઉપાદાન કારણ શું ને નિમિત્ત કારણ શું? તો જો જીવના 5 જે અસાધારણ ભાવો છે એમાંથી જે પારિણામિક ભાવ છે એ તો મારો મૂળ ઉપાદાન કારણ છે. એના સિવાયના આ શરીર, ઇન્દ્રિય આદિ બધા, અને એના પ્રત્યે થતા જે મારા ઔદૈહિક આદિ શારીરિક શાયોક્ષમિક આદિ જે ભાવો, એ બધા જ નિમિત્ત કારણ છે. એ ખરેખર એના આધારે મને આ ધર્મ પ્રાપ્ત થતો જ નથી. શેના આધારે થાય છે? કે જે ખોલો ત્રિકાળી પારિણામિક ભાવ છે એના આધારે ધર્મ પ્રાપ્ત થાય છે. એ ટોપિક આપણે જો સ્કીપ કરીએ છીએ, એમાં ઘણા પ્રશ્ન ઉત્તર છે, તમે વાંચજો, બહુ સરસ વિષય છે, એમાં ઘણા ખુલાસા થયા છે. આપણે આગળ આવીએ, છઠ્ઠો ટોપિક, એક પેજ છોડીને આગળ. જો આ 5 ભાવો સાથે આ અધ્યાયના સૂત્રો શી રીતે સંબંધ રાખે છે તેનો ખુલાસો. હવે આ જે સેક્શન છે ને એમાં જો સૂત્ર બાય સૂત્ર અહીંયા લેશે કે આ 1-7 સૂત્ર છે તો એમાં 5 ભાવોનું વર્ણન કર્યું. હવે એના પછી ઉપયોગ છે તો ઉપયોગમાં 5 ભાવ લગાવશે. ખ્યાલ આવે છે? કે ઉપયોગમાં દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ. તો દર્શનોપયોગના 4 ભેદ, ચક્ષુ, અચક્ષુ, અવધિ ને કેવળ દર્શન. જ્ઞાનોપયોગના મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ. તો આ જે બધા જે ઉપયોગ છે એ 4 ભાવમાંથી કયા ભાવો છે? આ 5 ભાવ જે કીધા એ 5 ભાવમાંથી જો પારિણામિક ભાવ તો નથી, જ્ઞાનમાં ઔક્ષમિક ભાવ તો થતો જ નથી, બરાબર? તો કયું બચ્યું? કાં તો ક્ષાયિક ભાવ છે કાં તો ક્ષાયોક્ષમિક ભાવ છે, બરાબર. અને ત્રીજું કયું બચ્યું? અદૈવ ભાવ. તો જો જ્ઞાનાવરણ કર્મનો જેટલો ઉદય છે એટલો અદૈવ ભાવ છે, અને જેટલો ઉઘાડ છે જ્ઞાનનો એ ક્ષાયોક્ષમિક ભાવ છે, અને પૂર્ણ શુદ્ધ થતા એ ક્ષાયિક. તો આ રીતે એ આઠમા અને નવમા સૂત્રમાં પાંચ ભાવ લગાવ્યો, ખ્યાલ આવ્યો છે ને. હવે જો 10-14 સૂત્રમાં સંસારી ને સિદ્ધ, બરાબર, અને એમાં પણ સંગની અસંગની કોણ એ બધા ત્રસ સ્થાવર કયા, તો કયા જીવને કે જાતના ભાવ થાય છે એમાં લગાવશે. એના પછી જે પાંચ ઇન્દ્રિયોનો વિષય છે, તો કયા જીવોને કયા પ્રકારના ભાવ થઈ શકે એ આખું વર્ણન આ ટોપિકમાં આવ્યું છે. એ જો તમે લગભગ 2-3 પેજ છે જેની પાસે શાસ્ત્રો ફરાવતા જાઓ, આગળ લખ્યું છે સૂત્ર 10 એમાં આ વિષય, એમાં પાંચ ભાવ આમ. સૂત્ર 12-20 એમાં આ વિષય, એમાં પાંચ ભાવોનું વર્ણન આમ. એમ કરીને આખું ક્રિસ ક્રોસ કનેક્ટ કર્યું છે. ફરીથી જો કર્ણાનયોગના જે વિષયો છે એ કર્ણાનયોગના વિષયોમાં આ જ પદ્ધતિ છે કે આપણે જે ગોમટસાર શાસ્ત્ર, ઇવન ષટખંડાગમ જે શાસ્ત્ર છે એમાં જીવોને ક્લાસિફાય કરવાની 20 જુદી જુદી પદ્ધતિઓ છે. એને 20 પ્રરૂપણા કહેવાય છે, કે જીવમાં ઉપયોગ કર્યો છે, જીવમાં સમ્યક દર્શન કે મિથ્યા દર્શન છે, જીવને ગુણસ્થાનથી ક્લાસિફાય કરે, જીવને માર્ગના સ્થાનથી ક્લાસિફાય કરે, લેશિયા આદિ બધું. હવે એક ટોપિકમાં બીજો ટોપિક લગાવો કે જો 6 લેશિયાઓ છે અને સમ્યક દર્શન મિથ્યા દર્શન છે, એમાં પણ સમ્યક દર્શનમાં ઓપ્શમિક સમ્યક છે કે ક્ષાયોક્ષમિક છે કે ક્ષાયિક છે, તો હવે કયા લેશિયાવાળા જીવને ઓપ્શમિક થઈ શકે, કયા લેશિયાવાળા જીવને ક્ષાયિક થઈ શકે, ખ્યાલ આવે ને. એ બધું આખું વર્ણન આપણા મોટા ગ્રંથોમાં આવે છે. આજે ક્રિસ ક્રોસ કનેક્ટ કરવાનું, જેને મેટ્રિક્સ જેવું આપણે કરીએ ને, એમ સમજો કે એક સાથે 20 જુદી જુદી પદ્ધતિ છે, તો ત્યાં 20 જુદા જુદા મેટ્રિક્સ એક જ વસ્તુમાં ઘટિત કરે છે, ખ્યાલ આવે કે. જેવી રીતના 4 ગતિ છે સમજો, તો મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, દેવ, નારદ. મનુષ્ય ગતિમાં કઈ કઈ લેશિયાઓ આવે, ઈ મનુષ્ય ગતિની શુક્લ લેશિયામાં કયા સમ્યક્તો આવે, મનુષ્ય ગતિની શુક્લ લેશિયામાં જો ક્ષાયિક સમ્યક્તો હોય તો ત્યારે ઉપયોગ કયો હોય, એમ કરીને આખું ડિટેલ વર્ણન એ આપણા ગોમટસાર અને ષટખંડાગમ ગ્રંથોમાં આવ્યું છે. એનું આપણે અહીંયા ખાલી સેમ્પલ લીધું, ખ્યાલ આવે ને. આપણે ખાલી 2 પેરામીટરને જોયા, ત્યાં તો 3-4 પેરામીટરને એકબીજામાં જોડશે. ચાલો આગળ જઈએ. જો નેક્સ્ટ ટોપિક છે 7મો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, જે આખા અધ્યાયમાં જુદા જુદા જાતના નિમિત્ત નૈમિત્તિક સંબંધો બતાવ્યા છે. જેવી રીતના આપણે જોયું કે સમજો કે 3 પ્રકારના જન્મ આપણે જોયા, ગર્ભજ, પછી સમૂર્છન અને ઉપપાત. હવે એ 3 જન્મમાં કયા કયા લિંગ જોવામાં આવે છે, અને એવા લિંગને જીવના ભાવ કેવા હોય છે. આપણે જોયું ને લિંગ 2 પ્રકારના, એક દ્રવ્ય લિંગ અને એક ભાવ લિંગ. તો સમજો કે જે ઉપપાદ જન્મ વાળા દેવ છે, દેવમાં લિંગ કયા, કે સ્ત્રીલિંગ અને પુરુષ લિંગ, એ 2 જ હોય છે, એમાં નપુંસક લિંગ હોતું નથી. તો ત્યાં ભાવ લિંગ કયા, એટલે જીવોનો ભાવ કેવા, તો પુરુષ લિંગ વાળાને પુરુષ એટલે દેવ જેવા ભાવ આવે છે, અને સ્ત્રીલિંગ વાળાને દેવી જેવા એટલે એવા જ ભાવ ત્યાં આવે છે, બરાબર સમજ્યા કે. હવે જો સમજો ગર્ભજ જન્મ લઈએ, થોડું વધારે કોમ્પ્લેક્સ. ગર્ભજ જન્મ કોને કોને હોય, કે મનુષ્ય અને તિર્યંચને જ હોય છે. હવે એમાં મનુષ્યને લઈએ તો મનુષ્યમાં લિંગ કેટલા, કે 3 હોઈ શકે, પુરુષ લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક. હવે એમને ભાવો કેવા, તો જો એમના ભાવો પણ 3 જાતના હોઈ શકે, કે જે પુરુષ લિંગ વાળા છે એમને પુરુષના ભાવ પણ હોય, સ્ત્રીના ભાવ પણ હોય, અને નપુંસકના ભાવ પણ હોય. એટલે આ બાજુ દ્રવ્યવેદ અને ભાવવેદ, એની સાથે પાછું આપણે એ જન્મને પણ કોરિલેટ કર્યું, ખ્યાલ આવે છે ને. તો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અહીંયા બતાવે છે કે જો બહારમાં આવું નિમિત્ત તો હોય શરીર આદિનું, તો ત્યાં જીવના આવા ભાવો હોઈ શકે છે, ખ્યાલ આવ્યો કે નહીં. એનું આખું વર્ણન જો આ 7th ટોપિકમાં છે એ તમે વાંચજો ફરીથી. એમાં પણ જો સૂત્ર વાઇઝ આખું ડિટેલ લખેલું છે કે હવે સમજો આ તો એક વસ્તુ લીધી, ઉપયોગને જોઈએ, દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ. તો કયા જીવને કયો જાતનો ઉપયોગ હોઈ શકે, તો જો સમજો દેવગતિના જીવો હોય તો ત્યાં અવધિ જ્ઞાન ઉપયોગ ને અવધિ દર્શન ઉપયોગ પણ છે, દેવગતિ ને નરક ગતિ, પણ મનુષ્ય ને તિર્યંચ ને એવા હોતા નથી. ख्याल आवे ने तो उपयोग ना आधारे पण जीवना परिणामों ने अपने कोरिलेट करी शके एने कहेवाय नियमित नैमित्तिक संबंध એનું આખું વર્ણન આપણે અહીંયા જોયું. હવે જો આગળનો છેલ્લો ટોપિક અને આ છેલ્લો પાર્ટ છે જેને વાંચીને આપણે પૂરું કરીએ, આ બધું કરવાનું આપણું તાત્પર્ય શું છે? દેખીએ ભાઈ લાસ્ટ પોઈન્ટ નીકાળી નીચે કે આ બધું વાંચીને શું ફાયદો કર્યો આપણે, આટલું બધું જાણીને શું કર્યું? જો વાંચીએ તાત્પર્ય એ છે, હા બસ તાત્પર્ય એ છે કે આ અધ્યાયમાં કહેલ પાંચ ભાવો અને તેમના બીજા દ્રવ્યોની સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરીને બીજા બધા ઉપરથી લક્ષ્ય ખેંચીને પરમ પારિણામિક ભાવ તરફનો પર્યાય વાળતા સમ્યક દર્શન થાય છે અને પછી તેનું બળ વધતા સમ્યક ચારિત્ર થાય છે, તે જ ધર્મ માર્ગ અથવા મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવે? જેવી રીતના જો આપણી બહારની લૌકિક શિક્ષણ પદ્ધતિ પણ શું છે કે આપણને સ્કૂલમાં બધા જ વિષયો ભણાવે, હિસ્ટ્રી ભણાવે, જ્યોગ્રાફી, સિવિક સાયન્સ ને બધું જ, એના પછી આપણે ટેન્થમાં સાયન્સ લઈએ ને, એટલે પછી આપણને શું કે ભાઈ ઓલું બધું ભણાવ્યું શેના માટે? કે તારે ત્યાં ધ્યાન આપવાનું નથી, તારે ત્યાં ક્યાં ધ્યાન આપવાનું છે? ત્યાં સાયન્સમાં જ ધ્યાન આપવાનું છે. ઓલું બધું છે ને એક સાધારણ નોલેજ તને ખાલી કરી દીધું. હવે ઇલેવન ટ્વેલ્થ પછી સમજો કે આપણે મેડિકલમાં ગયા કે એન્જિનિયરિંગમાં ગયા, તો મેડિકલ વાળાને શું કે ભાઈ સાયન્સ લીધું હતું ને, એમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધું જ હતું, પણ તારે બધામાં ધ્યાન આપવાનું નથી. ક્યાં ધ્યાન આપવાનું છે? કે ખાલી બાયોલોજીમાં ધ્યાન. ખ્યાલ આવે છે? હવે બાયોલોજીમાં પણ જે સમજો આગળ પીએચડી કરવા જાય અને સમજો કે ન્યુરોસર્જન બને, ન્યુરોસર્જન બનવાનો હોય તો એને શું કે ભાઈ આ આ શરીરમાં આ તિર્યંશનું શરીર આવું હોય, વનસ્પતિનું શરીર આવું હોય, મનુષ્યનું શરીર આવું હોય. હવે મનુષ્યમાં આટલા હાડકાઓ, ખ્યાલ આવે ને, આટલા ઓર્ગન્સ હોય, પણ એ બધામાં ત્યારે ધ્યાન આપવાનું નથી. ધ્યાન ક્યાં આપવાનું છે? કે આ ખાલી મગજ પર તારે ધ્યાન આપવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે આપણને અધ્યાયમાં ક્યાંથી વાત કરી કે જો પાંચ ભાવો છે, આ બધા જીવના આટલા બધા ભાવો છે, જીવના આવા આવા શરીરો જોવામાં આવે છે, જીવને આવી આવી ગતિઓ, આવી ઇન્દ્રિયો, આવા વેદ, આવી વિગ્રહ ગતિ બધું જોવામાં આવે છે. હવે તારે શું કરવાનું? કે આ બધા પર ધ્યાન આપવાનું નથી. ક્યાં ધ્યાન આપવાનું? કે બસ એક પારિણામિક ભાવ છે એના પર જ્યારે તું ધ્યાન આપીશ તો તને તારું સમ્યક દર્શન પ્રાપ્ત થશે અને એમાં જ વધારે ઉગ્રતા થઈને મુનિ દિશા થઈને પરમ પારિણામિક બરાબર છે એ મુનિ દશા પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત થશે. તો જો આજે આપણે બીજો અધ્યાય જે છે એ અહીંયા પૂરો થયો. ત્રીજા અધ્યાયમાં હવે આપણે જો વાત તો કરવી છે જીવની જ, જો ધ્યાન આપજો આ ત્રીજા અધ્યાય 1-4માં જીવની વાત છે ને, પણ જીવની હવે જ્યોગ્રાફિકલી વાત કરશે. આ ત્રીજા અધ્યાયમાં આખું જૈન ભૂગોળની વાત આવશે કે ઉર્ધ્વ લોક, મધ્ય લોક, અધો લોક, આ વિશ્વની રચના કેવી રીતના છે, સ્વર્ગ ક્યાં છે, નરક ક્યાં છે, આ મધ્ય લોકની અંદર શું શું ભરેલું છે. આપણે ઘણા બધા યંગસ્ટર્સને આ ભૂગોળ ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે તો બધાને નેક્સ્ટ ટાઈમથી તમે લેતા આવજો, કેમકે હવે આપણે વાત શેની કરશું? આખી ભૂગોળની કરશું. ફરીથી તાત્પર્ય ભૂલતા નહીં, તાત્પર્ય શું છે? આ બધું જાણીને તારે એના પર ધ્યાન આપવાનું નથી. જાણવું ખરું પણ એના પર લક્ષ્ય કરવાનું નથી. તો એની આ ત્રીજા અધ્યાયની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમથી કરશું. જીનવાણી સુધી હે જીનવાણી ભારતી તમે જપો દિન રે, જો તેરી શરણા રહે સો પાવે સુખ છે, જા વાણી કે ધ્યાન દે સૂજે લોકાલો, સો વાણી માં સકળનું સદા દે તું. બોલો જીનવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી કહાન ગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.